namo arihantam namo siddhanam namo ayariyanam namo vajayanam namo loe sarvasahamu mangalam bhagavan viro mangalam gautamo gani mangalam kundakundaryo jaya dharmasya mangalam moksha margasya netaram vetaram karma bhutam jataram vishva tatvanam vande tadgunadhakare. હવે તત્વાદ સૂત્ર ગ્રંથાધિરાજના આધારે એનો ત્રીજો અધિકાર, એ ત્રીજા અધિકારમાં જે અધોલોક અને મધ્યલોક છે એનું વર્ણન આપણે વાંચી રહ્યા છીએ. હમણાં જે વિચાર કરતો હતો કે કોઈ પણ વ્યક્તિ હોય જે સાવ નવું હોય તો એમને આપણે ધર્મ વિશે શું સમજાવવું. સમજો, કોઈ વ્યક્તિ હોય જે સાવ નવું હોય અને આપણી પાસે ક્લાસ હોય તો આવી રીતના ધર્મ વિષયને શું સમજાવું. આપણે વિષય તો ચાલે છે મધ્યલોકની જંબુદ્વીપની રચના, એટલે આવીએ છીએ એના ઉપર થોડુંક એક બેકગ્રાઉન્ડ ભૂમિકા બાંધી. તો મને એ વિચાર આવ્યો કે કોઈ પણ વ્યક્તિ જો ધર્મના માર્ગ ઉપર આવે સાંભળવા માટે તો આપણું કર્તવ્ય છે કે સૌથી પહેલાં તો એને આત્મા કોણ છે અને કેવી રીતના પ્રાપ્ત થાય એકમાત્ર માર્ગ એને સમજાવવો જોઈએ. હમણાં જ આપણે પ્રવચન સાધી પરમાગમમાં જે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની આખો અધિકાર અષ્ટાનિકાના 8 દિવસોમાં આપણે કર્યો, ત્યાં આચાર્ય ભગવાન શું કહે છે કે મારે શેની પ્રાપ્તિ કરવી છે, કે મારે સુખની પ્રાપ્તિ કરવી છે અને સુખ કેવી રીતના પ્રાપ્ત થશે, કે સામ્ય ભાવથી પ્રાપ્ત થશે. અને એ સામ્ય ભાવ શું છે, એ જીવના મોહ અને ક્ષોભથી રહિત પરિણામ છે. એ જીવના મોહ રાગ દ્વેષથી રહિત પરિણામ અને જે શુદ્ધોપયોગ ભાવ, બીજું પણ કીધું ને કે જે પરમ શુદ્ધ દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ આશ્રમને પામીને આ શુદ્ધોપયોગની પ્રાપ્તિ કરીને હું ધર્મને પ્રાપ્ત કરું. એટલે જો જીવે કરવા માત્ર એકમાત્ર કર્તવ્ય હોય તો તું શું છે કે હું આત્મા છું એમ નક્કી કરવા યોગ્ય હોય. આપણી જેટલી પણ ધાર્મિક અનુષ્ઠાન, ધાર્મિક ક્રિયાઓ હોય એ કદાચ જૈનના જુદા જુદા ફેરકાઓમાં કદાચ થોડી જુદી જુદી જોવામાં આવે ખરી, પણ ત્યાં મૂળ પ્રયોજન શેનું હોવું જોઈએ કે આ હું આત્મા છું અને આ શુદ્ધ આત્મામાં લીન થઈને જે શાંતિ આનંદ ઉત્પન્ન થાય છે એ શુદ્ધોપયોગ જ એકમાત્ર કરવા યોગ્ય વસ્તુ છે. આપણે હમણાં શરૂઆતમાં જ પૂજાની શરૂઆતમાં જે કળશ સ્થાપનાનો મંત્ર પણ કરીએ ને, તો કળશ સ્થાપનાનો મંત્ર પણ કેટલા આધ્યાત્મિક છે બોલો. એમાં એમ કહેવામાં આવે છે કે આજે રક્ષા સૂત્ર હું બાંધું છું તો સેના માટે બાંધું છું, કે કોઈ પણ પ્રસંગની નિર્વિઘ્ન સમાપ્તિ અર્થમ અને રત્નત્રયમ ભવતુ, કે રત્નત્રયની પ્રાપ્તિ કરવા માટે આખું કાર્ય હું કરું છું. તો આપણા કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનની ક્રિયાઓની પાછળ જો ઊંડાણમાં જઈએ તો ઊંડાણમાં પ્રયોજન એકમાત્ર હોય છે કે હું આત્મા છું એવું નક્કી કરો, હું આત્મા છું એવું નિર્ણય થાય અને હું આત્મા છું એવો અનુભવ આપણને થાય, એકમાત્ર કર્તવ્ય છે. તો કોઈને જો ધર્મ સમજાવવો હોય ને તો એને આટલું સમજાવવું જોઈએ કે ભાઈ તું આત્મા છે એવો નિર્ણય કરતો અને બાકીનું બધું પછી ધ્યાનમાં આવે. હવે જો આપણે આ ચાલતો અધિકાર જે છે તત્વાર્થ સૂત્રનો, વાત તો ક્યાંથી ઉપાડી છે કે મધ્યલોક અને અધોલોકમાં આવી આવી રચનાઓ છે, ચોથા અધિકારમાં જશે તો ઉર્ધ્વલોકમાં આવી રચના છે, પણ એ બધું બતાવવાની પાછળ આચાર્ય ભગવાનનો ભાવ શું છે. જો ચંપકભાઈ થોડું કમ્પ્યુટર આજે જોશો, આજે સંકેતજી નથી, થોડું સૂત્ર હું કહું એને ખાલી આગળ પાછળ કરજો. બે વસ્તુ છે, એક આપણું મેપ છે અને એક સૂત્ર છે, એને આગળ પાછળ કરવાનું છે. અને રિમોટથી અનફિક્સ કરજો પહેલા સ્ક્રીન. હા કે કલ્પેશ ભાઈ કઈ કરે તો જો આપણે બતાવવું શું છે, જેની પાસે શાસ્ત્ર હોય એ કાળો બીજા અધિકારની લાસ્ટ ગાથા જે લાસ્ટ પેજ છે, હા પેજ નંબર હું કહું છું, હા જો બીજા અધિકારનો છેલ્લો પેજ છે પેજ 228 એટલે ત્રીજો અધિકાર કાઢીને જસ્ટ એક ઉપર કરજો. તો જો ત્યાં તાત્પર્ય લખ્યું છે, જેની પાસે શાસ્ત્ર હોય એને મળ્યું હોય તો જો તાત્પર્ય વાંચે, તાત્પર્ય એ છે કે આ અધ્યાયમાં કહેલા પાંચ ભાવો અને તેમના બીજા દ્રવ્યોની સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરીને, બરાબર આ તો આખા અધિકારમાં સેકન્ડ અધિકારનું જે આપણું તાત્પર્ય છે એટલે શું કન્ટેન્ટ એવી કહી, પણ એ કરીને પ્રયોજન શું છે કે તેના ઉપરથી લક્ષ્ય ખેંચીને, જોયું આ બધું વાંચીને એના ઉપરથી લક્ષ્ય ખેંચીને પરમ પરિણામી ભાવ તરફ પોતાનો પર્યાય વાળતા સમ્યક દર્શન થાય છે. આપણું લક્ષ્ય પ્રયોજન શું છે કે બસ એક પરમ પરિણામી ભાવ તરફ પોતાનું લક્ષ્ય જાય, એ એકમાત્ર આપણું પ્રયોજન હોવું જોઈએ. અને પછી તેનું બળ બધા સમ્યક ચારિત્ર આદિ થાય છે, જેને પ્રવચન સારમાં ધર્મ અથવા સામ્ય કહ્યું. તે હવે જો ત્રીજા અધિકારમાં જે આપણે ભૂમિકા છે ને, એ ભૂમિકાનું સેકન્ડ એટલે પહેલું સૂત્ર છે એની ઉપરનો પેરેગ્રાફ, પેજ 230 પહેલું સૂત્ર જે કહ્યું એની ઉપરનો પેરેગ્રાફ મળ્યો બધાને. જો અહીંયા શું કહે છે એની ઉપરની લાઈન છે, ચોથા અધ્યાયમાં દેવગતિને લગતી વિગતો આપવામાં આવશે. એની ઉપરના પેરેગ્રાફમાં કીધું કે ત્રીજા અધિકારમાં આમ 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 વિગતો આપવામાં આવશે. હવે જો આ લાસ્ટ પેરેગ્રાફ મારે વાંચવો છે, આ બે અધ્યાયનો સાર એવો છે ચંપકભાઈ, થર્ડ અધ્યાય ફર્સ્ટ સૂત્રની પહેલાનો પેરેગ્રાફ પાના નંબર 230. જીવને અનાદિથી આ પરિભ્રમણ ચાલી રહ્યું છે. કોને કારણે પરિભ્રમણ છે? કે જીવના શુભાશુભ વિકારી ભાવોને કારણે ચાર ગતિરૂપ સંસારમાં જીવ પરિભ્રમે છે, અને તેનું મૂળ કારણ મિથ્યા દર્શન છે. માટે ભવ્ય જીવોએ મિથ્યા દર્શન ટાળીને સમ્યક દર્શન પ્રગટ કરવું જોઈએ, બરાબર. આ આપણું મૂળભૂત જીવનનું પ્રયોજન છે. સમ્યક દર્શનનું બળ એવું છે કે તેના જોડે ક્રમે ક્રમે સમ્યક ચારિત્ર વધતું જાય છે, અને ચારિત્રની પૂર્ણતા કરીને આયુષ્યના અંતે જીવ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. પોતાની ભૂલને કારણે જો આ સિદ્ધ ગતિને પ્રાપ્ત ન કરી તો, અથવા સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું તો જો પોતાની ભૂલને કારણે જીવની કેવી કેવી ગતિ થઈ, તે કેવા કેવા દુઃખોને પામ્યો, અને બહારના સંયોગો કેવા 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 તથા કેટલા કાળ સુધી રહ્યા, તે બતાવવા માટે આ અધ્યાય 2, 3, 4 કહ્યા છે. બીજા અધ્યાયમાં પણ જીવના ભેદ બતાવ્યા, કે સમજો ચાર ગતિથી ભેદ બતાવ્યા, પછી પાંચ પ્રકારની ઇન્દ્રિયથી ભેદ બતાવ્યા, ત્રણ પ્રકારના લિંગથી ભેદ બતાવ્યા, બરાબર, પછી જે આ પાંચ પરાવર્તન બતાવ્યા, પછી એવી રીતના જન્મના ભેદો બતાવ્યા. આ બધા જુદા જુદા ભેદો બીજા અધ્યાયમાં બતાવ્યા છે, આપણે જોઈ ગયા. આવે છે ને ગર્ભજન્મ, પછી સમૂર્ચન જન્મ, ઉપપાદ જન્મ આદિ. તો અહીંયા શું કહે છે કે આ બધું બતાવવાનું અમારું પ્રયોજન એમ હતું કે અમને ખાલી તમને જ્ઞાન આપવું છે એમ નહીં, અમને ખાલી એ બતાવવું છે કે ભાઈ જીવ ખાલી ગર્ભથી ઉત્પન્ન થાય છે કે દેવગતિમાં ઉત્પાદથી ઉત્પન્ન થાય છે એવું બન્યું ને. પણ જો જીવે સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર પ્રગટ ન કર્યું તો તમને આવા બધા દુઃખો ભોગવવા પડશે. ખ્યાલ આવે છે ને? એની પાછળનું આચાર્ય ભગવાનનું પ્રયોજન છે કે જીવને પોતાના આત્મ સ્વભાવ સુધી પહોંચાડો. જો હમણાં આપણે ચર્ચા તો કરશું જંબુદ્વીપની, જંબુદ્વીપમાં આટલા પર્વત છે, આટલા ક્ષેત્ર છે, આટલી નદીઓ છે, એ બધું તો કોઈને એમ થાય કે આ બધું જાણીને શું પ્રયોજન છે, આ બધું શું કામ બતાવો છો અમને, અમને તો આનાથી જાણીને કઈ ફાયદો લાગતો નથી. પણ ત્યાં આચાર્ય ભગવાનનું પ્રયોજન આપણને ખાલી વિશ્વનું જ્ઞાન કરાવવું એમ નથી, ત્યાં આચાર્ય ભગવાનનું પ્રયોજન એમ છે કે જો આવા આવા ભાવમાં આપણે જઈને આવ્યા છે. આપણે જોયું ને કે છ ગ્રહ છે એની ઉપર કમળો છે, એ કમળોની વચમાં દેવીઓ રહે છે. કઈ દેવીઓ છે? શ્રી, રી, ધૃતિ, પછી કીર્તિ, બુદ્ધિ ને લક્ષ્મી. આ છ દેવીઓના ભાવોમાં આપણે પણ જઈને આવ્યા છે. એ આપણને બતાવવું કે ત્યાંનું પ્રયોજન છે. એમના સામાનિક દેવો છે, એમના વિશેષક દેવો છે, એ બધા જ ભાવોમાં આ જીવે જન્મ લઈ ચૂક્યો છે. તો ત્યાં ખાલી એ રચનાઓ બતાવવું એ આપણું પ્રયોજન નથી. એટલે જો આ કર્ણાદેવના વિષયોમાં વાતો તો ચાલે બહારના પૂતગલોની રચના, પણ એની પાછળ ત્યાં જીવના ભાવ આવા થયા અને એને આવા દુઃખો ભોગવ્યા એમ સમજવું એ આપણું કર્તવ્ય છે. આચાર્ય ભગવાનને તો ઘણી બધી ડિટેલ્સ ડિસ્કસ કરવી છે તો દરેક વખતે આપણને યાદ નથી એવડાવી શકે, નહીં તો ગ્રંથ બધા બહુ મોટા થઈ જાય. એટલે ત્યાં આપણું એ આપણું કર્તવ્ય છે કે આપણે સમજીએ કે આમાંથી આપણું પ્રયોજન શું અને આમાંથી આપણે આપણું તાત્પર્ય કેવી રીતના કાઢવું. ખ્યાલ આવે છે? ચાલો તો હવે આ થોડુંક આપણે જે સૂત્ર અત્યાર સુધી વાંચી ગયા છે એનું આપણે સમરી કરવા માટે આપણે સૂત્ર પાઠ કરશું. આપણે બધા સૂત્ર વાંચશું અને તમે સાથે વાંચજો શાસ્ત્રમાં. હા, એ જ ને. જો આમનું કેવું છે કે આ જે બધું બેહદ લોકનું સ્વરૂપ બતાવે ને તેને જાણનારું હું પોતે છું, એમ કરીને આપણને જ્ઞાનની મહિમા આવવી જોઈએ. ચલો આપણે મધ્ય લોકથી જરા સૂત્ર વાંચીએ, અધો લોકને સ્કીપ કરશું, આપણું થઈ ગયું છે પહેલા. સૂત્ર નંબર 7 ત્યાંથી આપણે વાંચવાનું શરૂ કરીએ છીએ. મધ્ય લોકનું વર્ણન, તો કેટલાક દ્વીપ સમુદ્રોના નામ. ચંપકભાઈ લેફ્ટ સાઈડ છે ને બુક માર્ક્સ હશે ત્યાં તમે સૂત્ર પર ખાલી ક્લિક કરતા જશો તો તમે ફાસ્ટ પહોંચો. હા ચલો, જો સૂત્ર 7 જંબુદ્વીપ લવણો દાદય શુભ નામનો દ્વીપ સમુદ્ર. જંબુદ્વીપ, લવણ સમુદ્ર આદિ આદિ એવા અસંખ્યાત દ્વીપ સમુદ્ર ત્યાં શુભ નામના દ્વીપ સમુદ્ર છે. જો આવો પછી 8મું સૂત્ર. જો મધ્ય લોકની રચના કેવી રીતના છે બધાને ખ્યાલ છે કે આમ તો છે 7 રાજુ/1 રાજુ, લાંબુ 7 રાજુ અને ઊંડું 1 રાજુ અને હાઈટ એની 1,40,000 યોજન જેટલું મેરુ પર્વતની હાઈટ છે એટલું મધ્ય લોકની હાઈટ. પણ એ 7 રાજુમાંથી વચમાંની 1 રાજુમાં જ ખાલી 3 જીવો રહેલા છે, બાકીના એરિયામાં ફક્ત સ્થાવર 1 જીવો રહેલા છે. એ સેન્ટર જે 1 રાજુ/1 રાજુ છે એને 3 નાડી કહેવામાં આવે છે. એ 3 નાડીની અંદર મધ્ય લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. કેટલા અસંખ્યાત છે કોઈને આપણો યાદ છે? મેં ઘણી બધી વાર અહીંયા કીધું છે, લખ્યું નથી, લખો લખો, આ નંબર લખવા જેવો છે. 25 કોડાકોડી ઉદ્ધાર પલ્લે, એટલા અસંખ્યાત દ્વીપ સમુદ્ર મધ્ય લોકમાં રહેલા છે. આપણે પલ્લોકોમાં આયુષ્ય આપીએ ને, દેવ આપણે ભોગભૂમિનું આયુષ્ય 1 પલ્લે કે 2 પલ્લે કે 3 પલ્લે એવી રીતના આપણે માપીએ, તો એવા 25 કોડાકોડી ઉદ્ધાર પલ્લે એટલા દ્વીપ સમુદ્ર અહીંયા મધ્ય લોકમાં છે. બરાબર, આ ઉદ્ધાર પલ્લેનું આયુષ્ય છે એ 18 પલ્લે છે. જોયું? હા, હવે એમાં નથી જવું, એ તો પાછું. ના ના ના, જો પલ્લે 3 પ્રકારના, એક છે વ્યવહાર પલ્લે, બીજું છે ઉદ્ધાર પલ્લે અને ત્રીજું છે 18 પલ્લે. આની ગણતરીમાં હમણાં આપણે નહીં જઈએ, એમ સમજો કે આ વ્યવહાર પલ્લેથી ઉદ્ધાર પલ્લે અસંખ્ય ગણું મોટું છે. અને ઉદ્ધાર પલ્લે થી અડધા પલ્લે અસંખ્ય ગણું મોટું છે. જે મધ્યલોકના દ્વીપ સમુદ્ર મપાય છે એ ઉદ્ધાર પલ્લેમાં મપાય છે, અને જીવોના આયુષ્ય જે મપાય છે એ અડધા પલ્લેમાં મપાય છે. એટલે આ ઉદ્ધાર પલ્લે કરતા બી અડધા પલ્લે મોટું છે, એટલે આયુષ્ય હજી મોટા છે. ખ્યાલ આવે ને? હવે એમાં હમણાં નથી જવું, તો આપણે ટોપિક ડાયવર્ટ થઈ જશે. તો આ મધ્યલોકમાં આટલા બધા દ્વીપ સમુદ્ર છે, તો એના નામ શું છે? કે સૌથી સેન્ટરમાં જંબુદ્વીપ છે, પછી લવણ સમુદ્ર છે, પછી કાળો, પછી નાતકીખંડ છે, પછી કાળો નદી સમુદ્ર, પછી પુષ્કર દ્વીપ, પુષ્કર સમુદ્ર, પછી ધ્રુતવર દ્વીપ, ધ્રુતવર સમુદ્ર, શિરવર દ્વીપ, શિરવર સમુદ્ર, પછી વારુણીવર દ્વીપ, વારુણીવર સમુદ્ર, એમ કરીને આગળ 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 અસંખ્યાત દ્વીપ સમુદ્ર રહેલા છે. ચાલો આગળ વાંચો. આઠમું સૂત્ર, આ દ્વીપ સમુદ્રનો વિસ્તાર અને એનો આકાર. તો જો દ્વિદ્વિ વિષ્ટંભાઃ પૂર્વ પૂર્વ પરિક્ષેપેણો વયરાકૃતઃ. કે કેવા છે? કે દ્વિદ્વિ વિષ્ટંભાઃ, ડબલ ડબલ છે. વિષ્ટંભ એટલે એની થિકનેસ, એની થિકનેસ ડબલ ડબલ થતી જાય છે. પૂર્વ પૂર્વ પરિક્ષેપેણો એટલે પૂર્વ પૂર્વ કરતા એના પછીના પછીનાની થિકનેસ ડબલ થતી જાય છે. અને કેવા આકારના છે? કે વલયાકૃતિના છે. વલયાકાર એટલે જેને બંગડીના આકારના આપણે કહીએ, વચમાં હોલ હોય અને આજુબાજુ ગોળ આકારના છે. આગળ નવમું સૂત્ર, જંબુદ્વીપનો વિસ્તાર અને એનો આકાર. તન મધ્ય મેરુ નાભી વૃતો યોજન શત સહસ્ત્ર વિષ્ટંભો જંબુદ્વીપ. આ બધાની વચમાં જંબુદ્વીપ રહેલો છે, અને એ જંબુદ્વીપની પણ વચમાં કોણ છે? કે સુદર્શન મેરુ પર્વત નાભી સમાન રહેલો છે. મેરુ પર્વત નાભી વૃતો કે નાભી સમાન મેરુ પર્વત રહેલો છે. કેટલો મોટો છે? યોજન શત સહસ્ત્ર, એક લાખ યોજનો. શત એટલે સો, સહસ્ત્ર એટલે હજાર. તો એક લાખ યોજન વિષ્ટંભો, એક લાખ યોજન ઊંચો છે. ચલો આગળ, સાત ક્ષેત્રના નામ. આ ખ્યાલમાં આવે છે ને કે અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, એની વચ્ચે જંબુદ્વીપ છે. જંબુદ્વીપ કરતા લવણ સમુદ્રની થિકનેસ ડબલ છે, એના કરતા નાતકીખંડની ડબલ છે, ડબલ ડબલ કરતા છે. હવે જંબુદ્વીપની વચમાં મેરુ પર્વત રહેલો છે. મેરુ પર્વત પછી જંબુદ્વીપની અંદર સાત ક્ષેત્ર રહેલા છે, જે છ પર્વત એને સાત ક્ષેત્રમાં ડિવાઈડ કરે છે. આપણે એ પણ જોયું હતું, પર્વત કોને કહેવાય? આ મેરુ પર્વતને આ ભાષામાં પર્વત ન કહેવાય. પર્વત કોને કહેવાય? કે જે પૂર્વથી લઈને પશ્ચિમ સુધી આખા દ્વીપને ડિવાઈડ કરે એને કુલાચલ પર્વત કહેવાય છે. તો છ કુલાચલ પર્વત છે, જે આખા દ્વીપને સાત ક્ષેત્રમાં ડિવાઈડ કરે. જો એના સૂત્રમાં છે દસમું, સાત ક્ષેત્રના નામ. ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્ય, હેરણ્યવત, એરાવત, વર્ષાહા ક્ષેત્રાણી. આ સાત ક્ષેત્રના નામ છે ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્ય, હેરણ્યવત, એરાવત. જો આ થોડું ફાસ્ટ લઈએ છીએ, કેમકે આ બધું અમારું થઈ ગયું છે. હવે આ રિવિઝનમાં પાછું જશું તો ઘણો ટાઈમ નીકળી જશે, પણ એવી સમજાય છે ને. જંબુદ્વીપમાં આ સાત ક્ષેત્ર, જો જેટલા પણ નામ લેવાય છે એ બધા નીચેથી ઉપર સમજવા. એટલે ભરત ક્ષેત્ર સૌથી નીચે, પછી હેમવત ક્ષેત્ર, પછી હેરણ્યવત, પછી વિદેહ, પછી રમ્ય, સોરી ભરત, હેમવત, હરિ, વિદેહ, હેરણ્યવત, રમ્ય, હેરણ્યવત અને એરાવત. એ રીતે હવે જો પાછા એના ડિવાઈડ કરનાર પર્વતના છ નામ, ક્ષેત્રોના સાત વિભાગ કરનારા છ પર્વતોના નામ. તદ વિભાજીના પૂર્વા પરાયતા હિમવન, મહાહિમવન, નિષદ, નીલ, રૂકમી, શિખરીનો, વર્ષધર પર્વતા. એને ડિવાઈડ કરનારા આ છ પર્વતો છે કે હિમવન, મહાહિમવન, પછી નિષદ, નીલ, રૂકમી અને શિખરી. આગળ આવો, આ પર્વતોના રંગ કયા છે? તો જો કુલાચલનો રંગ હેમ, અર્જુન, તપનીય, વૈડુર્ય, રજત, હેમ, માયા. આ બધાના રંગ છે. હેમ એટલે સોના જેવું, પછી અર્જુન એટલે ચાંદી જેવું, તપનીય એટલે તપેલા સોના જેવું, પછી વૈડુર્ય એટલે બ્લુ કલર, નીલમણી જેવું, પછી રજત અને હેમ, રજત એટલે ચાંદી, હેમ એટલે સોનું. આગળ તેરમું સૂત્ર, કુલાચલનું વિશેષ સ્વરૂપ. આજે બધા કુલાચલ પર્વતો કેવા છે? જો આ પર્વતોનું આખું ડિટેલ આપણે એક વિઝ્યુઅલાઇઝેશન જોયું હતું જૈન ડિજિટલ ટેકનોલોજી ફાઉન્ડેશનના માધ્યમથી. આ જે બધા પર્વતો છે ને, એ પર્વતો આમ આપણે નોર્મલ પર્વત કેવા ટ્રાયંગ્યુલર હોય એવા નથી. કેવા છે? ક્યાંક દિવાલ જેવા ફ્લેટ ઉપર જાય છે અને ઉપર ટેબલ લેન્ડ જેવું ફ્લેટ છે. આખી દિવાલ જેવું છે. અને પાછા કોલાચલ પર્વત કેવા છે કે જે એની લેન્થ જાય છે તો જ્યાં સમુદ્રને ટચ છે ત્યાં ત્યાં જુદા જુદા જાતના મણીઓથી રચેલા છે અને બાકી આખો પર્વત એ જે હેમ કલર કે રજત કલર એવો છે. જો અહીંયા વાંચીએ કોલાચલનું વિશેષ સ્વરૂપ, મણિ વિચિત્ર પાર્શ્વભાગ, જેનો પાર્શ્વ ભાગ એટલે એના એજીસ વિચિત્ર મણિઓથી યુક્ત છે. ઉપરી મૂલે, ઉપર કેવા છે કે ફ્લેટ, ઉપરી મૂલે સોરી ઉપર અને નીચે, મૂલે એટલે નીચે, ઉપરી મૂલે ચતુલ્ય વિસ્તાર, તુલ્ય વિસ્તાર એટલે એનો થિકનેસ સરખી છે. ક્યાં? ઉપર અને મૂલમાં. ખ્યાલ આવે? આગળ દ્રશ્ય ઊંચું સુંદર. આ કોલાચલ ઉપર સ્થિત સરોવરોના નામ, જો આપણે જંબુદ્વીપ જોયું, એના 7 ક્ષેત્ર જોયા, હવે એના 6 પર્વતો જોયા, હવે પર્વતોની ઉપર જે તળાવ રહેલા છે એના 3-4 સૂત્ર આવશે. એ તળાવની વાત આપણે વાંચીએ છીએ. કોલાચલ ઉપર સ્થિર સરોવરોના નામ, જો નીચેની ઉપર જે આપણે પર્વતો જોયા હતા તો એનું નામ હતું હિમવન, મહાહિમવન, પછી નિષદ, નીર, રૂકમી અને શિખરી. હવે આ જ ઓર્ડરમાં એ 6 તળાવોના નામ આવશે, એટલે એ ક્રમસર આપણે જાણવા. જો 14મું સૂત્ર, પદ્મ, મહાપદ્મ, તિગિચ્છ, કેસરી, મહાપુંડરી, પુંડરીકા, રદા, તેષાં ઉપરી. રદ એટલે સરોવર, રદ એટલે સરોવર. તો આ પર્વતોની ઉપર આ બધા સરોવરો રહેલા છે. કયા? કે પદ્મ, મહાપદ્મ, તિગિચ્છ, કેસરી, મહાપુંડરીક અને પુંડરીક. આગળ આવો. હવે એ સરોવરોની લંબાઈ અને પહોળાઈ, પ્રથમો યોજન સહસ્ત્રા યામ સદ અર્ધ વિષ્કંભો રદ. થોડું હવે કોમ્પ્લેક્સ થતું જાય છે. જો જે સરોવર કયા એમાં પ્રથમો, પ્રથમો એટલે પહેલું કયું છે? પદ્મ સરોવર. એ પદ્મ સરોવરનું લેન્થ કેટલી છે? 1000 યોજન છે. યોજન સહસ્ત્ર આયામ, આયામ એટલે એની લેન્થ. સદ એના કરતા અર્ધ વિષ્કંભો એટલે જે એની હાઈટ છે એ લેન્થ કરતા અડધી છે. એટલે આ 1000 યોજન તો આ 500 યોજન. એટલે તળાવો કેવા છે? કે 1000 યોજન બાય 500 યોજનના છે. જો આચાર્ય ભગવાને જે સૂત્ર લખ્યા છે ને, તો જ્યારે સૂત્ર લખ્યા તાડપત્ર ઉપર તો ત્યાં એમણે કોઈ ડાયગ્રામ ડ્રો નથી કર્યા. ખ્યાલ આવે? તાડપત્ર જોયા છે કોઈએ? કેવી રીતના લખાયા હોય કે તાડપત્ર પર તો છે ને આવી રીતના આ અલગ અલગ સેન્ટેન્સ છે એવું પણ ત્યાં ના લખ્યું હોય, કેમ કે જગ્યા ઓછી હોય એટલે આચાર્ય ભગવાન તો સળંગ લખતા જાય અને સળંગ લખે પછી જ્યાં વાક્ય પૂરું થાય ત્યાં ઓલી ઊભી લીટી ડ્રો કરે અને સૂત્રનો નંબર લખે, પછી બીજી લીટી ડ્રો કરે અને આગળનું સૂત્ર લખવાનું શરૂ કરી દે. ખ્યાલ આવે છે? અને એ સૂત્રના માધ્યમથી જે ભાવ નીકળે છે એનાથી આપણે ઇમેજિનેશન કરીને આ બધા મેપ્સ બતાવ્યા છે. જો ચંપકભાઈ બીજો મેપ છે, જો ઓલ્ટ કેરેક્ટર, જો મારા ઘરથી ખોલીને ગયો છે. આ જો આ ફળ, હવે આવો જરા નીચે આપણે મેપમાં બી જરા સમજતા જઈએ કે શું ચાલે છે. અહીંથી ફોર્થ પેજ હશે, ફોર્થ કે ફિફ્થ પેજ. આ બધા જે જંબુદ્વીપ અને અડીદ્વીપ ને એ બધા ડાયગ્રામ્સ છે એ બધા આપણે જોઈ લીધા છે. બસ આ જંબુદ્વીપ વાળો મેપ રાખજો. જરા નીચે આવો અને ભરત ક્ષેત્રની આજુ થોડું ઝૂમ કરો, અહીંયા થોડું ઝૂમ કરો. જો આપણે જોયું નીચે ભરત ક્ષેત્ર છે એની ઉપર હિમવાન પર્વત છે, બરાબર, જે આખું વ્હાઈટ કલરનું છે અને ટ્રાયંગ્યુલર બનાવેલું છે. ઇટ ઇઝ જસ્ટ અ સિમ્બલ ફોર પર્વત. એકચ્યુઅલી પર્વત એ ટ્રાયંગ્યુલર નથી પણ એ સિમ્બલ જેવું છે. હવે એ ટ્રાયંગલની વચમાં તમને બ્લુ કલરનો સ્ક્વેર જેવું દેખાય છે. એ બ્લુ કલરનો જે રેક્ટેન્ગલ છે એ ત્યાં આવેલું સરોવર છે. એ સરોવરની જે લેન્થ છે એ 1000 યોજન અને એની ઊંચાઈ એ 500 યોજન. આટલું બધાને ખ્યાલ આવે છે? હા, લંબાઈ અને પહોળાઈ,
કોડે હવે ઊંડાઈની વાત આવશે. હવે ઊંડાઈની વાત નેક્સ્ટ સૂત્રમાં આવશે. જો થોડુંક સાથે રહેજો, અટેન્શન આપજો, કેમ કે વધારે ને વધારે કોમ્પ્લેક્સ થતું જશે. ચાલો આગળ વાંચો. પહેલા સરોવરની જાડાઈ, 16મું સૂત્ર, 10 યોજન અવગાહ. કે આજે આપણે જોયું જે 1000 યોજન વાળું સરોવર છે, 500 યોજન એની પહોળાઈ છે, એ 10 યોજન ઊંડું છે, બરાબર છે. હવે મારો તમને પ્રશ્ન છે કે આ સરોવરની અંદર પાણીમાં જીવ હોય કે ન હોય? જો આ સરોવરોની અંદર એ જળ તો પ્રાસુક છે, એટલે ત્રસ જીવો ઉત્પન્ન થતા નથી, ખ્યાલ આવે છે. પણ પાણી જ જેનું શરીર છે, એવા એકેન્દ્રીય જલ કાય સ્થાવર જીવો તો છે જ, કેમ કે આખું પાણી જ છે, ખ્યાલ આવે કે? હવે હા, જો પ્રાસુકમાં એવું છે, આપનો પ્રશ્ન છે કે તો પછી પ્રાસુક ન કહેવાય. પ્રાસુકની પરિભાષા શું? પ્રાસુક જલની પરિભાષા શું? કે જે પાણીની અંદર ત્રસ જીવોની ઉત્પત્તિ ન થાય એને પ્રાસુક જળ કહેવાય છે. પણ જળ પદાર્થ બાય ઇટસેલ્ફ જ એકેન્દ્રીય સ્થાવર જીવ છે. એટલે આપણે પણ આપણા યુઝમાં ગમે તેટલું પાણી પ્રાસુક કરીએ, એમાં એ એકેન્દ્રીય જીવ જે જલ કાઢી છે એ તો છે જ. આપણે જે ગાળીએ છીએ, ગાળીને આપણે પાણીને ઉકાળીએ છીએ, તો એમાં ત્રસ જીવોની મર્યાદા પડી જાય છે કે હવે એમાં ત્રસ જીવ ઉત્પન્ન થતા નથી. પણ એ એકેન્દ્રીય જીવો તો એમાં હોય જ છે, એટલે એનાથી પ્રાસુક નથી એમ નથી બનતું, ખ્યાલ આવે છે. એટલે એમાં એકેન્દ્રીય જીવો તો છે. ચલો આગળ વધીએ. આપણે આ જે સરોવર છે એ સરોવરની લંબાઈ, એની પહોળાઈ અને ઊંડાઈ આપણે જોઈ. હવે આગળ જોઈએ છે. હવે જો એ સરોવરની અંદર આવેલા કમળો, કમળોની ઉપર જે રહેલા મહેલ અને મહેલની અંદર રહેનારી દેવીઓ, એનું વર્ણન આવશે 3-4 સૂત્રમાં. જો સાંભળજો ધ્યાનથી. 17મું સૂત્ર, એ સરોવરની વચ્ચે કમળનું પ્રમાણ, તન મધ્યે યોજનમ પુષ્કળ, એની વચ્ચે 1 યોજનનું કમળ છે. યોજનમ 1 યોજન, પુષ્કરમ કમળ, બરાબર. આ સૂત્ર બહુ સિમ્પલ છે, સંસ્કૃત કાંઈ અઘરું નથી. તન મધ્યે, એની વચ્ચે, યોજનમ 1 યોજન, પુષ્કરમ કમળ છે. સૂત્ર વાંચતા જ એનો ભાવ ખ્યાલમાં આવી જાય છે. જો આગળ વધીએ. મહાપદ્મ આદિ સરોવરો અને તેમના કમળોનું પ્રમાણ. આ જેટલી વાત કરી ને, પદ્મ સરોવરની વાત કરી, પદ્મની ઉપર છે મહાપદ્મ, પછી તિગિચ, પછી કેશરી, પછી મહાપુંડરિક અને પછી પુંડરિક. તો હવે એમાં કમળોના માપ અથવા સરોવરોના માપ નહીં કેવા છે. તો જો સામાન્ય રીતે સમજીએ, જેમ આપણે ભરત ક્ષેત્રથી વિધેય તરફ જઈએ તો બધા માપ ડબલ ડબલ થતા જાય છે, અને વિધેય ક્ષેત્રથી પાછા ઉપર એરાવત તરફ જઈએ તો બધા માપ પાછા અડધા અડધા થતા જાય છે, ખ્યાલ આવે. એટલે જેટલું ભરત ક્ષેત્રનું માપ છે એના કરતાં ડબલ માપ હિમવન પર્વત, એના કરતાં ડબલ માપ પછી ભરત, પછી હેરણ્યવત ક્ષેત્ર, એનું ખ્યાલ આવે ને, કે ક્ષેત્ર કરતાં પર્વત ડબલ, પર્વત કરતાં પાછું ક્ષેત્ર ડબલ, એના કરતાં પાછો પર્વત ડબલ. આ થિકનેસની વાત ચાલે છે, એમ ડબલ ડબલ સમજતા જ. એવી જ રીતે જે સરોવરો છે જેની અંદર કમળોને બધા છે, તો સરોવર બી ડબલ ડબલ થતા જશે. આપણે જોયું ને 1000 બાય 500 યોજનનું છે, તો એના પછીનું 2000 બાય 1000 યોજનનું હશે, એના પછીનું 4000 બાય 2000 યોજનનું હશે, ખ્યાલ આવે છે. અને એકવાર વિધેય સુધી પહોંચીએ પછી નોર્થ સાઈડના બધું પાછું હાફ 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 થતું જાય. સેમ અરેન્જમેન્ટ કે જે હિમવન પર્વત છે, તો હિમવન પર્વત 100 યોજન ઊંચો છે, એના પછી મહાહિમવન પર્વત 200 યોજન, એના પછી નિષદ પર્વત 400 યોજન, નિષદ પછી નીલ પર્વત બી 400 યોજન, કેમ કે વિધેયની ઓલી બાજુ છે, ખ્યાલ આવે ને. પછી નીલ, પછી રૂકમી પર્વત 200 યોજન, અને શિખરીની પર્વત પાછો 100 યોજન. આમ ઇન્ક્રીઝિંગ અને ધેન પાછું ડિક્રીઝ, આટલો ખ્યાલ આવ્યો ને. ચાલો 18મું સૂત્ર જોઈએ, કે જેવી રીતના પદ્મ સરોવર છે તો ઉપર મહાપદ્મ આદિનું શું છે. તો જો તદ દ્વિગુણા દ્વિગુણા રદા પુષ્કર આણી છે, હ્રદ એટલે સરોવર અને પુષ્કર એટલે કમળ, તો તદ દ્વિગુણા દ્વિગુણા આના કરતા એટલે પદ્મ કરતા દ્વિગુણા દ્વિગુણા થતા જાય છે. કોણ કે હ્રદ અને કમળ, બરાબર. હવે 19મું સૂત્ર, આ છ કમળોમાં રહેનાર છ દેવીઓના નામ. તન નિવાસિન્યો દેવ્ય શ્રી રી ધૃતિ કીર્તિ બુદ્ધ્ય લક્ષ્મ્ય પલ્યોપમ સ્થિતિય સસામાનિક પારિષ્કતા. કે આ બધા કમળોની અંદર તન નિવાસિન્યો એની અંદર રહે છે. કોણ રહે છે? દેવ્ય, દેવીઓ રહે છે. કઈ દેવીઓ? શ્રી રી ધૃતિ કીર્તિ બુદ્ધિ લક્ષ્મી. આ છ દેવીઓ છ સરોવરોમાં રહે છે. એમનું આયુષ્ય કેટલું છે? પલ્યોપમ સ્થિતિ, એમની સ્થિતિ, એમનું આયુષ્ય કેટલું છે? એક પલ્યોપમ જેટલું છે. ખ્યાલ આ એક પલ્યમાં પણ અસંખ્યાતા અબજો વર્ષો, ગુરુદેવશ્રીની ભાષા અસંખ્યાતા અબજો વર્ષો છે. એક પલ્યોપમના અસંખ્ય ભાગમાં અસંખ્ય ઉત્સર્પણી અવસર્પણી આવી ગયો છે. સોરી સોરી, આ રોંગ સ્ટેટમેન્ટ છે. આ એક પલ્યના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજો વર્ષો આવી ગયા. આટલા લાંબા લાંબા આયુષ્ય ત્યાં દેવીઓના છે. અચ્છા, એનું પલ્યોપમ આયુષ્ય છે. એની સાથે કે સસામાનિક પારિષ્કતા, કે ત્યાં સામાનિક અને પારિષદ દેવોની સહિત એ દેવીઓ ત્યાં રહે છે. આ દેવીઓ છે ને બધી વ્યંકર દેવી છે, અને દેવી ક્યારે આવી રીતના એકલી ન રહે કમળ ઉપર, તો એની સાથે એનો આખો પરિવાર રહે છે. એ પરિવારમાં હજારો હજારો સામાનિક દેવો છે, હજારો પારિષદ દેવો છે. સામાન્ય એટલે સામાન્ય દેવ, પારિષદ એટલે કોઈ રાજા હોય ને, કોઈ દેવી હોય તેની પરિષદના દેવો, ખ્યાલ આવે. પછી એના અંગરક્ષક દેવો હોય, એના પારિવારિક દેવો હોય, એના એની સામાન્ય જનતા હોય. જેવી રીતના આપણે અહીંયા કોઈ રાજા હોય તો રાજાની સાથે એનો મુખ્યમંત્રી હોય, મુખ્યમંત્રી સાથે એના સેનાપતિ આદિ હોય, એના પરિષદના બીજા હોય, મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ, ખ્યાલ આવે. અને એની સાથે સામાન્ય જનતા હોય, સૈનિકો હોય, એ બધી જ વ્યવસ્થા બધા દેવો સાથે છે, ખ્યાલ આવે. એટલે કોઈ પણ એક આવી રીતના કમળ કે દ્રહ હોય, એ એક સરોવરમાં આવા હજારો ને લાખો દેવો રહે છે બધા. ચાલો આગળ વધીએ. હવે આટલું સમજાયું, જંબુદ્વીપમાં, જંબુદ્વીપમાં સાત ક્ષેત્ર છે, છ પર્વતો છે, છ પર્વત ઉપર છ તળાવો છે, એની અંદર કમળોમાં દેવીઓ એના પરિવાર સહિત રહે છે. હવે એના સિવાય આ છેલ્લો ટોપિક જે આપણે પહેલા જોયો હતો ચાર સૂત્રના માધ્યમથી, ત્યાં જંબુદ્વીપમાં 14 મહાનદીઓ છે. આપણે સાંભળ્યું છે ને ગંગા, સિંધુ, પછી રક્તા, રક્તોદા, એ બધા જે મહાનદીઓ છે એના નામ હવે કહેવામાં આવે છે. જો 20મું સૂત્ર, કેવી રીતના 15 થાય? ના, આપનો પ્રશ્ન છે કે સાત ક્ષેત્ર છે તો 15 નદીઓ હોવી જોઈએ. 15 ક્ષેત્ર, હા, પણ એ પાંચ ભરત પાંચ એરાવત તો અઢી દ્વીપમાં છે ને. હમણાં આપણે ખાલી જંબુદ્વીપની વાત કરીએ છીએ, તો ખાલી જંબુદ્વીપમાં એક જ ભરત છે, એક એરાવત છે, અને એક વિદેહ ક્ષેત્ર છે, બાકીના બીજા ક્ષેત્રો છે. એટલે ટોટલ એક જંબુદ્વીપમાં 7 ક્ષેત્ર છે, બરાબર. હવે આ 7 ક્ષેત્રમાંથી અમુક કર્મભૂમિ છે, અમુક ભોગભૂમિ છે, એની ચર્ચા આપણને આવશે જ. જો આપણે પહેલા નદીઓનું સ્વરૂપ જોઈએ, 20મું સૂત્ર, 14 મહાનદીઓના નામ. આજે મેં લાસ્ટ ટાઈમ કહ્યું તો કોઈને ખ્યાલ હોય તો, આપણે પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ થાય તો સૌથી પહેલા દિવસે ધ્વજારોહણ, પછી ધ્વજારોહણની પહેલા, ધ્વજારોહણની પહેલા આપણે શાંતિ જાપ અને સંકલ્પ વિધિ થાય છે, બરાબર. એના પછી અમે પ્રતિષ્ઠાચાર્ય કંઈક કરતા હોય છે આખા પંડાલમાં, કોઈને ખ્યાલ છે? આખા પંડાલમાં જઈને થોડું જલ લઈને આમામ આમામ કંઈક કરીએ, પાણીનો છિડકાવ કરીએ, અને એના પછી બહાર નીકળીને એ શ્રીજીને વિરાજમાન કરીને અભિષેક અને પૂજાને આ બધું થતું હોય. તો આ જે કરતા હોય એ શું છે, કોઈને ખ્યાલ છે? આ પંડાલમાં જઈને આમામામ કરીએ શું છે? એ જે આખો પંડાલ છે, આખી જે ભૂમિ છે, એ ભૂમિની શુદ્ધિ કરવામાં આવે છે. તો એ શુદ્ધિ માટે જે મંત્ર બોલવામાં આવે ને, તો એમાં એમ કહેવામાં આવે છે કે આ જે જંબુદ્વીપની 14 મહાનદીઓ છે કે જેનું જલ પ્રાસુદ છે,
અને એ મહાનદીઓના જે પાણી છે ને એ જ્યારે પર્વત ઉપરથી સરોવરમાંથી નીકળે અને પર્વત ટેબલ લેન્ડ જેવું છે ને ફ્લેટ, તો એના એજ સુધી આવે અને પછી ઉપરથી નીચે વોટરફોલ થાય. જ્યાં વોટરફોલ નીચે પડે છે ત્યાં, જ્યાં નીચે પડે ત્યાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા છે, અકૃત્રિમ જિનાલયો છે. એટલે અકૃત્રિમ જિનાલયોમાં પ્રતિમાના મસ્તક પર એ પાણી પડે છે અને એ પાણી એ જિનેન્દ્ર ભગવાનના અભિષેકથી પવિત્ર થઈને ગંધોદક જેવું પવિત્ર છે. ખ્યાલ આવે છે? એટલે આ જે શુદ્ધિ કરવામાં આવે છે એ 14 મહાનદીઓના જલથી અમે આ શુદ્ધિ કરીએ છીએ એવા ભાવની સાથે ત્યાં મંત્ર બોલવામાં આવે છે. ખ્યાલ આવે? જો આ બધી રચનાઓ તો જંબુદ્વીપમાં ને આ બધી ઘણી છે અને એની એનું ડિટેલ આપણે જેટલું ભણવા જઈએ ને એટલું, આ તો આપણે બહુ સુપરફિશિયલી ભણીએ છીએ. એના ઊંડાણમાં જઈએ ને તેમાં ઘણું બધું ડિટેલ્સ છે. ત્રિલોકસાર આદિ જે શાસ્ત્ર છે એમાં ઘણી બધી ડિટેલ્સ છે. એ જે નદીઓ છે એના પટ કેટલા મોટા છે, તો શરૂઆતમાં જ્યાં ઉદ્ભવ સ્થાન છે ત્યાં નાના છે, આગળ જઈને મોટા છે. એ જે જ્યાંથી પડે છે પાણી ત્યાં ગૌમુખ દ્વાર છે. નીચે જે પડે છે તો ત્યાં એ જિનાલયોની સાઇઝ કેટલી છે, ત્યાં જિનેન્દ્ર ભગવાનની કેટલી વ્યવસ્થા, ડિટેલ્સ તો ઘણી છે, જેટલું તમે ડાયજેસ્ટ કરી શકો એટલું છે. ખ્યાલ આવે? કેમ કે કેવળ જ્ઞાનમાં તો લોકાલોક ઝલકે છે. એ લોકાલોકમાંથી આપણું અલ્પ જ્ઞાન કેટલું ગ્રહણ કરી શકે છે એટલું જ આચાર્ય ભગવાને શાસ્ત્રોમાં મૂક્યું છે આપણા માટે. ખ્યાલ આવે ને? હવે એમાંથી આપણે ભાવ કાઢવાના છે કે જો આ નદીઓના નામ આપણે જોયા તો એ ખાલી નદીઓ છે એમ કરી ન લેતા, એના આવા ગંધોદક જેવા શુદ્ધ જલ છે, તો આપણે એવી ભાવનાથી એને આપણે અહીંયા વાંચીએ છીએ. જો 20મો સૂત્ર, ગંગા સિંધુ રોહિત રોહિતાસ્યા હરિ હરિકાંતા સીતા સીતોલા નારી નરકાંતા સુવર્ણકુલા સુવર્ણરૂપ્યકુલા રક્તા રક્તોદાહા સરિતસ્ત તન્મધ્યાહા. આ બધા 14 નદીઓના નામ છે. ગંગા સિંધુ રોહિત રોહિતાસ્યા હરિત હરિતકાંતા સીતા સીતોદા નારી નરકાંતા સુવર્ણકુલા રૂપ્યકુલા રક્તા રક્તોદા. આજે 7 ક્ષેત્ર છે તો દરેક ક્ષેત્રમાં 2-2 નદીઓ વહે છે. જો આગળ આવો એ નદીઓનો ક્રમ 21મો, દ્વયો દ્વયો પૂર્વાહ પૂર્વગાહ. આજે 2-2 યુગલો છે એમ કે ગંગા સિંધુ પછી રોહિત રોહિતાસ્યા, એવી રીતના 2-2 યુગલો છે. એમાં પૂર્વ પૂર્વ જે છે એટલે જે પહેલામાં જે નામ છે એ બધી પૂર્વ દિશાઓમાં જાય છે અને પછીના નામ છે બધી પશ્ચિમ દિશાઓમાં જાય છે. જો 22મો સૂત્ર, શેષાસ તવ પરગાહા, કે જે પહેલાની હતી પૂર્વમાં ગઈ, શેષા એટલે જે બચી એ બધી પશ્ચિમ દિશાઓમાં જઈને સમુદ્રને મળે છે. આ 14 મહાનદીઓની સહાયક નદીઓ કેટલી છે? જો ચતુર્દશ નદી સહસ્ત્ર પરિવૃતાંગ ગંગા સિંધુ દ્વાદ યોનદ્ય. શું કે છે કે આ ગંગા સિંધુ આદિ જે નદી યુગલો છે એને 14,000 સહાયક નદીઓ છે. આ સહાયક નદીઓ ક્યારે સાંભળ્યું છે? આ જે મૂળ 14 નદી છે એ મૂળ તો એ પદ્મદ્રવ આદિ એમાંથી નીકળી, પણ એની સાથે બીજી બધી નદીઓ ત્યાં મળતી જાય છે અને છેવટે એ ગંગા બહુ મોટી થઈને સમુદ્રને મળે છે. હા, ટ્રિબ્યુટરી, સ્મોલ સ્મોલ જે નાની નાની નદીઓ આવીને મળે એ એવી રીતના. તો એવી કેટલી છે કે 14,000 નદીઓ છે. જો નીચે ટેબલ પણ જોઈએ આપણે, ગંગા સિંધુને 14,000, રોહિત રોહિતાસ્યાને 28,000, પછી હરિ હરિકાંતાને 56,000, સીતા સીતોદાને 1,12,000. આ વિધેય સુધી મેક્સિમાઇઝ થઈ ગયું. હવે નોર્થમાં પાછું ઓળતું થતું રહેશે. તો નારી નરકાંતા 56,000, સુવર્ણકુલા રૂપેકુલા 28,000, રક્તા રક્તુલા 14,000. આટલો બધાને ખ્યાલ આવ્યો? ચલો હવે થોડું પછી આગળ આપણે વિસ્તાર કરીએ છીએ. આજે 24મું સૂત્ર આપણે આગળ વધારીએ. હવે પ્રશ્ન છે કે આ ભરત ક્ષેત્રનો વિસ્તાર કેટલો? જો આપણને બધાને ખ્યાલ છે કે જંબુદ્વીપ સર્ક્યુલર છે, ગોળ છે ને, અને આપણે જોયું કે 6 પર્વતો એને ડિવાઈડ કરે છે અને 7 ક્ષેત્રોમાં ડિવાઈડ થાય છે. હવે આપણે થોડું મેથેમેટિક્સ લગાવવાનું છે, થોડું મેથ્સ લગાવવાનું. તમારા ફોનમાં કેલ્ક્યુલેટર હોય તો કાઢી લેજો,
અને આપણે ગણિત થોડું કરશું. હવે આપણે શું જોયું કે ભરત ક્ષેત્ર કરતા હિમવંત પર્વત ડબલ છે. સમજો ભરત ક્ષેત્રની થિકનેસ ઇઝ એક્સ. એક્સ આપણને હમણાં ખબર નથી કે આપણે કાઢવાનું છે, ખ્યાલ આવે? તો ભરત ક્ષેત્રની થિકનેસ ઇઝ એક્સ, તો એના પછી જે હિમવંત પર્વત છે એની થિકનેસ કેટલી હોવી જોઈએ? 2x હોવી જોઈએ. હિમવંત પર્વત પછી હિરણ્યવત ક્ષેત્ર જે છે એની થિકનેસ કેટલી હોવી જોઈએ? 4x. 4x પછી મહાહિમવંત પર્વત છે એની થિકનેસ કેટલી હોવી જોઈએ? 8x. 8x થયું ને? હા, મહાહિમવંત પર્વત પછી ભરત, હિમવંત, પછી હરિ. હરિ ક્ષેત્ર જે છે એની થિકનેસ 16x. 16 હજી ડબલ થયું ને? વિદેહ સુધી ડબલ ડબલ થશે. અચ્છા, હવે એ જે હિમવંત હરિક્ષેત્ર છે એના ઉપર ભરત, સોરી, હિમવંત, મહાહિમવંત, પછી નિષદ. નિષદ પર્વતની થિકનેસ 32x, બરાબર. અને એના પછી આવ્યું વિદેહ ક્ષેત્ર. વિદેહ ક્ષેત્રની થિકનેસ 64. હવે એની ઉપર નીલ પર્વત છે એની થિકનેસ હવે પાછું હાફ, એટલે 32. સો ગણિત માંડો થોડું. 1x પ્લસ 2x પ્લસ 4x પ્લસ 8x પ્લસ 16 પ્લસ 32 પ્લસ 64. 64 પ્લસ 32 પ્લસ 16 પ્લસ 8 પ્લસ 4 પ્લસ 2 પ્લસ 1. ટોટલ કરો તો કેટલું થાય છે? 158. કોઈને બીજો કઈ આન્સર મળ્યો આમાં? ગણિત કર્યું 158 પાક્કું? ઓકે, હવે જંબુદ્વીપની થિકને આ ડાયામીટર કેટલું? ટોટલ જંબુદ્વીપનું ડાયામીટર 1,00,000 યોજન. 1,00,000 યોજન છે ને? 1,00,000 યોજન ડિવાઈડ બાય 158 કરો તો આપણને તેનો આન્સર મળે છે x ઇઝ ઇક્વલ ટુ 1,00,000 ડિવાઈડ બાય 158. હવે આન્સર આપણને આવશે 526 યોજન પ્લસ 6/19. 6/19 જે આપણે કહીએ ને ફ્રેક્શન, 632 નહીં, 526 આવવું જોઈએ. કંઈક તો ગડબડ થઈ કેલ્ક્યુલેશન. તો 158 ઇઝ નોટ ધ રાઈટ નંબર. કરો, થોડું મેથ કરો. જો 1 + 2 = 3, 3 + 4 = 7, 7 + 8 = 15, 15 + 16 = 31, 31 + 32 = 63, 63 + 64. એક મિનિટ, 63 ને સીધા ડબલ કરી નાખો. 63 ને ડબલ કરીએ તો 126 પ્લસ 64 63 ના ડબલ 126 પ્લસ 64 એટલે 190. અરે હા, બોલું જે ફ્રેક્શન ઓફ 19 છે ને, 190. હવે કરો 1,00,000 ડિવાઈડ બાય 190. હવે 526 ઇઝ ધ ફૂલ નંબર, અને જે બાકીનો ફ્રેક્શન બચ્યું દેટ ઇઝ એ 0.31 ને હવે તમે 19 થી મલ્ટીપ્લાય કરો તો તમને 6 આવશે, ખ્યાલ આવે ને? એટલે 6/19. આ ખ્યાલ આવ્યો કે નહીં બધાને? આપણે એક્સ થી શરૂઆત કરી હતી. એક્સ શું હતું? કે ભરત ક્ષેત્રની થિકનેસ હતી, ખ્યાલ આવે? સો ભરત ક્ષેત્રની થિકનેસ ઇઝ 526 યોજન અને 6/19 ફ્રેક્શન. હોમવર્ક આપું છું, આ તમે તમારી રીતે કરજો, કે આપણે હમણાં નહીં કરીએ નહીં તો બધા પાગલ થઈ જશે. જંબુદ્વીપ સર્ક્યુલર છે ને, તો તમારે હવે આ જે કર્વડ એની લેન્થ છે એ કાઢવાની છે, ખ્યાલ આવ્યો? આપણે કાઢી, જો ભરત ક્ષેત્રનો શેપ કેવો, ભરત ક્ષેત્રનો શેપ છે જાણે બીજનો ચંદ્ર હોય ને એવું, કે નીચેથી ગોળ અને ઉપરથી ફ્લેટ અને બહુ જ નાની થિકનેસ. થિકનેસ આપણે કાઢી 526 યોજન. હવે મારો તમને પ્રશ્ન છે કે એની લેન્થ કેટલી, ખ્યાલ આવે? હા, હવે એના માટે થઈને તમારે હિન્ટ આપું છું. હિન્ટ ઘરે જઈને મેથ્સ કરજો. એક મિનિટ, ના, જો તમારે શું કરવું પડશે, પહેલા તો તમારે છે ને એ આર્ક કાઢવો પડશે કે મેરુ પર્વત થી લઈને જે હિમવંત પર્વત છે એનો આર્ક કેટલો. અને આર્ક ના એંગલ માં તમે ઓલું ટેન થીટા લગાવજો, ખ્યાલ આવે? જેને મેથ સમજાય છે એ કરજો, અને એનાથી તમને એક આન્સર મળશે. તમને 2π આર થી આખું સરકમફરન્સ મળશે. હવે એ સરકમફરન્સ માંથી ખાલી ભરત ક્ષેત્ર કેટલું કેવી રીતના કાઢશો? આપણે ખાલી ભરત ક્ષેત્ર જ કાઢવું છે. બીજી મેથડ એમ કરી શકો તમે કે જે તમે આ પ્રપોર્શનમાં જે ભરત ક્ષેત્ર પછી હિમવંત પર્વત એ બધા પ્રપોર્શનમાં ડબલ ડબલ છે ને, તો એની આર્ક લેન્થ પણ ડબલ ડબલ હશે એક્સેપ્ટ ભરત. ભરત અને એરાવતને છોડી દો, બાકીની આર્ક લેન્થ ડબલ ડબલ હશે. તો તમારે એમાં એ લગાવીને બાકીનું કેટલું બચ્યું 2πr માંથી સબટ્રેક્ટ કરો, બાકીનું જે બચ્યું એને હાફ કરો, તો તમને ભરત ક્ષેત્રનું મળશે. ખ્યાલ આવે? આ કરજો ઘરે, થોડું મજા માટે કઈ ગણિત પણ તો કરજો. ચાલો આપણે સૂત્ર વાંચીએ છીએ, 24મું સૂત્ર. આવો, ભરત ક્ષેત્રનો વિસ્તાર ભરતઃ. જો આ સંસ્કૃતમાં સૂત્રમાં આચાર્ય ભગવાન શું કહે છે આપણે એને સમજવાની ટ્રાય કરશું. જો ભરતઃ ષડ્વિંશતિ, ષડ્વિંશતિ એટલે 20 એટલે 20, ષડ એટલે 6 26, બરાબર. ષડ્વિંશતિ પંચ યોજન શત વિસ્તાર, પંચ યોજન શત એટલે 500 યોજન, ષડ્વિંશતિ એટલે 26 એટલે 526, બરાબર. ભરતઃ ષડ્વિંશતિ પંચ યોજન શત વિસ્તાર. હવે ફ્રેક્શન જો, ષડ ચ એકોણવિંશતિ, એકોણવિંશતિ એટલે 19, એકોણવિંશતિ એટલે 19. ષડ ચ એકોણવિંશતિ ભાગા એટલે 6/19 યોજનસ્ય. ખ્યાલ આવે? જો આચાર્ય ભગવાને કેટલું પ્રિસાઇઝ ડાયમેન્શન કહ્યું છે સૂત્રમાં. આ જો ઉમાસ્વામી આચાર્ય 6-7 ગુણસ્થાનમાં ઝૂલતા હતા અને પોતાની શાંતિને બાળીને જ્યારે 6 ગુણસ્થાનમાં આવ્યા ત્યારે એમને કંઈક લખવાનો ભાવ થયો, તો એમણે શું લખ્યું? તત્વાર સૂત્ર ગ્રંથ લખ્યો. અને આ સૂત્ર જે છે ને એ સૂત્ર ટીકા સૂત્ર નથી, આ સૂત્ર મૂળ આચાર્ય ભગવાને લખેલા સૂત્ર છે. એ આ સૂત્ર ડાયરેક્ટ ઉમાસ્વામી ભગવાન આપણને કહે છે. આજથી 2000 વર્ષ પહેલા ઉમાસ્વામી આચાર્ય ભગવાન થઈ ગયા, એટલે આ જે લેંગ્વેજ છે ડાયરેક્ટ એમની પાસેથી આપણી પાસે આવી. જેવી રીતના આપણે કુલકુંદ આચાર્ય ભગવાનની ગાથાઓ વાંચે ને શાસ્ત્રની, તો ડાયરેક્ટ એમની પાસેથી આપણી પાસે આવી છે. એવી રીતના સૂત્ર એમની પાસે ડાયરેક્ટ આપણી પાસે આવે, એટલે આપણને એમ જાણે સામે બેસીને શીખાડતા ન હોય એવું લાગવું જોઈએ આપણે. ખ્યાલ આવે? જો અર્થ, ભરત ક્ષેત્રનો વિસ્તાર 526 અને એક યોજનના 19 ભાગમાંથી 6 ભાગ અધિક છે. ટીકા, ભરત ક્ષેત્રનો વિસ્તાર 526 6/19 યોજન છે. જુઓ સૂત્ર 32, આ 32માં સૂત્રમાં આજે કેલ્ક્યુલેશન આગળ આપશે એ આપણે ત્યારે જોશું, હમણાં નથી જોતા. ભરત અને એરાવતમાં જો આવા, આ સાંભળજો, ભરત અને એરાવત ક્ષેત્રમાં વચમાં પૂર્વ પશ્ચિમ સુધી લાંબો વિજયાર્થ પર્વત છે. આ ભરત અને એરાવત ક્ષેત્રમાં પૂર્વ પશ્ચિમ વિજયાર્થ પર્વત છે અને 2 નદીઓ છે ગંગા અને સિંધુ, તો એક પર્વત આડો વિભાજિત કરે છે અને ગંગા અને સિંધુ ઉભા વિભાજિત કરે છે, એટલે 6 એરિયા થઈ જાય છે. ખ્યાલ આવે? તો ભરત અને એરાવત ક્ષેત્ર 6 એરિયામાં, 6 સબ એરિયામાં ડિવાઈડેડ છે. જોઈએ અહીંયા કહે છે, પૂર્વ પશ્ચિમ સુધી વિજયાર પર્વત છે જેમાં ગંગા સિંધુ અને રક્તા રક્તોદા એરાવત ક્ષેત્રમાં નદીને કારણે તન્ય ક્ષેત્રના 6 ખંડ થઈ જાય છે. તેની વચમાં આર્યખંડ અને બાકીના 5 મ્લેચ્છ ખંડ છે. જે વચમાં સેન્ટરનો છે એ આર્યખંડ, સેન્ટર એટલે નીચેનો, વિજયાર પર્વતની નીચે સેન્ટરનો એ આર્યખંડ છે અને બાજુના 2 અને ઉપરના 3 એ બધા મ્લેચ્છ ખંડ છે. જો તીર્થંકર આદિ પદવીધારી પુરુષો ભરત એરાવત ક્ષેત્રના આર્યખંડમાં તથા વિદેહમાં જ જન્મ લે છે. વિદેહ ક્ષેત્રમાં પણ આવી રીતના 1 આર્ય અને 5 મ્લેચ્છ ખંડો છે. દરેક વિદેહમાં આ જંબુદ્વીપમાં 32 વિદેહ ક્ષેત્ર છે, એટલે ત્યાં 32 આર્યખંડ છે અને એના કરતા 5 ગણા એટલે 160 મ્લેચ્છ ખંડ છે. ખ્યાલ આવે? આપણે ઈચ્છા કરીએ અહીંયાથી મૃત્યુ પામીને આપણે વિદેહ ક્ષેત્રમાં જન્મ લેશું, અને સમજો મ્લેચ્છ ખંડમાં જન્મ થઈ ગયો તો દેર ઇઝ 5 ટાઈમ્સ મોર પ્રોબેબિલિટી
ऑफ टेकिंग बर्थ इन मलेश खंड. मलेश खंड कोने कहवाय? मलेश खंड એટલે જ્યાં તીર્થંકર આદિ ધર્મના પ્રવક્તા ઉત્પન્ન ન થાય. એના સિવાય મુનિરાજ શ્રાવક, વ્રતિ શ્રાવકો અને અવ્રતિ શ્રાવકો પણ મલેશખંડમાં ઉત્પન્ન થતા નથી. એટલે મલેશખંડમાં કોઈ પણ જાતિ સમય દ્રષ્ટિ પણ ત્યાં ઉત્પન્ન થતા નથી. ત્યાં ડાયરેક્ટ જઈને જન્મ લેવું બનતું નથી. તો ત્યાં કોઈ પણ જાતના ધર્મની પ્રભાવના આદિના કાર્ય થતા નથી. એટલે એને મલેશખંડ કહેવાય છે. ખ્યાલ આવે? ત્યાં જન્મ લેતા નથી. ત્યાં હોય અને કોઈ ઉપદેશ આપવા આવે તો કદાચ સમ્યક તો થઈ શકે, સાતમી નરકમાં થઈ શકે તો ત્યાં પણ થઈ શકે. પણ એવું કોઈ શાસ્ત્રમાં કઈ ઉદાહરણ આવ્યું નથી કે આ જીવને મલેશખંડમાં ત્યાં સમ્યક તો થયું. પુરાણોમાં ક્યાંય આવ્યું નથી. જો એવી સ્ટોરી આવે છે કે ચક્રવર્તી હોય ને, તો ચક્રવર્તીને 96,000 રાણી હોય. એ 96,000 રાણીમાંથી 32,000 રાણી મલેશખંડની હોય છે. તો એ અનાર્ય રાણીઓ એ ચક્રવર્તીને કેવી રીતના વરે? કેમ કે ચક્રવર્તી તો વ્રતિ જીવ એટલે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, તો એને યોગ્ય શ્રાવકોચિત એમની વાઈફ હોવી જોઈએ. તો એ જે સ્ત્રીઓ છે એને જયારે ભરત ચક્રવર્તી લગ્ન કરે છે એની પહેલા એ જૈન ધર્મના એમને સંસ્કાર આપે છે. એને શ્રાવકના વ્રત આપે છે એમ કહેવામાં આવે છે. એટલે એ જાતનું એમને શ્રાવકોચિત બનાવીને પછી એમના લગ્ન એમની સાથે થાય છે. ખ્યાલ આવે છે? જો આપણે 25મું સૂત્ર જોઈને ક્લાસ પૂરો કરશું, કેમ કે કનેક્ટેડ છે. આગળના ક્ષેત્ર અને પર્વતોનો વિસ્તાર આપણે જોયું, ભરત કરતા હિમવાન પર્વત ડબલ છે, એના કરતા આગળનું ક્ષેત્ર ડબલ છે એમ જ છે. એટલે જો સૂત્રમાં પણ એ જ કહે છે, તદ દ્વિગુણ દ્વિગુણ વિસ્તારા વર્ષ દર વર્ષા વિદેહ આંતર. શું કહે છે? જો આ વર્ષ અને વર્ષધર એ બે શબ્દ નવા છે. વર્ષ એટલે ક્ષેત્ર અને વર્ષધર એટલે પર્વત. જ્યાં ભરત પછી એરાવત આદિ ક્ષેત્ર છે એને વર્ષ કહેવાય છે, અને આ જે ઉલાચલ પર્વતો છે ને એને વર્ષધર કહેવાય છે. તો આ બધા જે ક્ષેત્ર અને પર્વતો કેવા છે કે દ્વિગુણા દ્વિગુણા છે. ક્યાં સુધી? વિદેહ અંતા, વિદેહ ક્ષેત્ર સુધી. વિદેહ ક્ષેત્ર પર્યંતના પર્વત અને ક્ષેત્ર ભરત ક્ષેત્રથી બમણા બમણા વિસ્તાર વાળા છે. અને પછી દક્ષિણમાં છે એ પાછા સિદ્ધગતિ ઘટે છે. એનું આપણું નીચે આખું ટેબલ આપ્યું છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ પૂરી કરશું. ચાલો, જીવાણી સ્તુતિ કઈ કેવું છે? જીવાણી સ્તુતિ પછી લઈએ, જીવાણી સ્તુતિ લઈએ પછી એનાઉન્સમેન્ટ. નિજ નિધિ નિજ મેં બતાઈ યહ અનંત ઉપકાર હૈ, इसके लिए जिन वाणी मां को वंदना शतवार है, वंदना शतवार. बोलो अनेकांतमय द्वादशांगी जिनवाणी मातनो, अपना अनंत उपकारी श्री कहान गुरु देवनो, प्रसन्नमूर्ति भगवती मातनो, सत्य सनातन दिगंबर जैन धर्मनो जय.